તારીખ 5/2/1997 ડાયરીના બોલ નંબર 1017 972 અને 1031 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 20
એની સામે પ્રતિપક્ષના, પરંતુ પવિત્ર નિત્ય સ્થિર નિજ ચૈતન્ય સ્વરૂપમાં એકત્વ થતા નિર્ભયતા છવાઈ જાય છે. પોતાને ભૂલીને વાંચ્યું, અનિત્ય અને મલિન ભાવોમાં એકત્વ થવાથી પોતાનું જે ધ્રુવ સ્વરૂપ છે એનું વિસ્મરણ થાય છે અથવા એને ચૂકી જવાય છે. એટલે ભય ઉત્પન્ન થવાનો અને ભય વધવાનો પણ ખરો. હું ધ્રુવ ચૈતન્ય વજ્ર છું, જ્યાં પર્યાયનો પણ પ્રવેશ નથી, તો અન્ય દ્રવ્ય અને અન્ય ભાવનો તો વિકલ્પ શું? ભય શાનો થાય છે એમ કે છે? મારા મૂળ સ્વરૂપમાં તો મારી પર્યાયનો પ્રવેશ નથી, તો પછી બીજા દ્રવ્ય કે બીજા દ્રવ્યની પર્યાય ભાવ એટલે એનો પ્રવેશ ક્યાંથી થવાનો હતો? તો ભય શું વાતનો છે? સ્વરૂપ અવ્યાબાદ છે, કોઈની પહોંચ નથી, કોઈ બાધા કરી શકતો નથી, અને મારી પર્યાયનો પ્રવેશ નથી, બીજું તો બધું બહુ દૂર છે. નિજ પરમાત્માના દર્શન થતા વિભાવ ઓસરી જાય છે, પરિણામમાં પણ વિભાવ ઓસરી જાય છે. એવો હું અદ્ભુત પરમ નિર્વિકાર ચૈતન્ય રત્ન છું. એટલે સ્વરૂપના અવલંબનનો ભાવ છે, જે પોતાના સ્વરૂપનો અવલંબન આવે છે, એટલે બધું ગયું, વિભાવ પણ પગલી જાય છે ભાવના લીધી છે, આત્મભાવનાનો વિષય લીધો છે. પોતાના પરિણામોમાં એકત્વ થાય છે, મૂળમાં તો પરિણામોમાં એકત્વ થાય છે, જે વિભાવ પરિણામો થાય છે એમાં એકત્વ થાય છે. ભય થવાનું મૂળ કારણ ત્યાં છે, પછી એ પરિણામ નો જે વિષય છે એ બધા પદાર્થોમાં આશરે તો થઈ જાય. એટલે તો બધું મલિનતા ને ભય બે ઉત્પન્ન થવાના. એકત્વમાં તન્મય પણ
પોતાપણે અનુભવી લે,
પોતા સ્વરૂપે અનુભવ છે.
મને આ ભાવ થયો, મને આમ થયું,
હું એવો જેવો ભાવ થયો એવો હું એમ અનુભવ છે. નિર્વિકલ્પ અનુભવ છે. અથવા સ્વરૂપમાં અભેદ ભાવ
જી
એક જ વાત છે. જ્યારે જ્ઞાન નિજમાં નિજને જોવાના ઉદ્દેશ થી જુએ ત્યારે જ્ઞાનમાં પર છે તેમ જણાતું નથી. જ્ઞાનમાં પર જણાતું નથી એનો અર્થ શું કે જ્ઞાનમાં પર છે એમ જણાતું નથી.
જ્ઞાનમાં પર છે એમ
જણાતું અને ખરેખર જ્ઞાનમાં પર તો છે પણ નહીં. એટલે એટલા જ્ઞાન ને જુએ અથવા જ્ઞાન ને પોતાપણે જુએ ત્યારે જ્ઞાન માં પોતે છે અને બીજું કોઈ નથી. જ્ઞાન માં બીજું કોઈ નથી એમ જણાય છે. બીજું જણાતું નથી એનો અર્થ શું છે કે બીજું છે એમ જણાતું નથી. બીજું કઈ છે એમ જણાતું નથી. હા તો બીજું જણાતું નથી હવે તો જણાય ને. જ્ઞાનમાં પોતે પોતાને જોવાના ઉદ્દેશથી પોતાને જુએ ત્યારે પોતે જણાય. પોતે જણાય ત્યારે સાથે સાથે બીજું કોઈ નથી એમ પણ જણાય કે મારા જ્ઞાનમાં હું જ છું ને બીજું કોઈ નથી. એટલે જ્ઞાનમાં બીજું જણાતું નથી એટલે બીજાનું અસ્તિત્વ જણાતું નથી એમ લેવું છે.
જ્ઞાન પોતે પોતા બાજુ વળીને જુએ વાસ્તવિકતા તો અશાતા નો અભાવ માલુમ પડે
ત્યાં. જ્ઞાન માં અશાતા ને સત્તા નથી
જી
એમ સ્પષ્ટ જણાય.
જી બરાબર.
જ્ઞાનમાં માત્ર હું જ છું અથવા મારું જ્ઞાન જ છે બીજાની સત્તા નથી. મારામાં મારી જ સત્તા છે અને બીજાની સત્તા નથી. સૂત્ર છે ને જ્ઞાનમાં ખરેખર પર જણાતું નથી પણ ત્યાં આશય એમ છે કે જ્ઞાનમાં ખરેખર પરનું અસ્તિત્વ જણાતું નથી.
બરાબર. અસ્તિત્વ ખુલે
એમ ચોખ્ખી વાત એમ છે કે જ્ઞાનમાં પરનું અસ્તિત્વ જણાતું નથી અને છે પણ
નહીં.
કેમ જણાતું નથી કે હું મને મારા જ્ઞાનમાં મારી સત્તામાં હું મને જોઉં છું માટે મારું અસ્તિત્વ મને માલુમ પડે છે. બીજાનું અસ્તિત્વ નહીં હોવાથી માલુમ પડતું નથી. એ તો યોગ્ય જ છે. જો કે જ્ઞાનમાં પરનું અસ્તિત્વ પણ નથી અને નથી માટે નથી માલુમ પડતું. પ્રતિબિંબ પડે એ તો જ્ઞાન ની પર્યાય છે. એ ક્યાં પરનું અસ્તિત્વ છે?
એટલે આટલો પ્રયાસ જે ચાલ્યો એ ઓલા મિથ્યાનુભવ ને રોક્યો ને તેને અને સમ્યક અનુભવ માં આવવાનો પ્રયાસ થયો જેમ છે એમ અનુભવવાનો પ્રયાસ.
વસ્તુનું સ્વરૂપ જ એમ છે. જ્ઞાનમાં તો માત્ર જ્ઞાનનું જ અસ્તિત્વ છે અથવા જ્ઞાનમાં તો ફક્ત મારું જ અસ્તિત્વ છે. જ્ઞાનનું કયો કે મારું કયો બે એક જ વાત છે. તેથી જ્ઞાનમાં તેમ જ જણાય જેમ હોય તેમ જણાય. જ્ઞાનમાં જ્ઞાનનું જ એટલે મારું જ અસ્તિત્વ છે અને મારા સિવાય બીજા કોઈનું અસ્તિત્વ નથી એમ પરિસ્થિતિ છે ને એમ જ જણાય. પરપદાર્થના પ્રતિભાસ કાળે પણ જ્ઞાન જ નિરાકાર થયું છે. હવે જોયું કે જ્ઞાનમાં કઈ આકૃતિ ઊભી થઈ છે પણ એ જ્ઞાન જ નિરાકાર થયું છે. ને જ્ઞાનમાં આવ્યું નથી, ને કઈ જ્ઞાનમાં આવ્યું નથી, ખાલી જ્ઞાન જ એવું થયું છે. એમ થવાનું જ્ઞાન નો તે સ્વકાળ હતો, જ્ઞાકારે થવાનો જ્ઞાન નો સ્વકાળ હતો, જ્ઞાને કારણે નથી થયું, જ્ઞાન સ્વયં એમ થયું છે. એટલે જ્ઞાન નિરપેક્ષ જ્ઞાન થયું, જ્ઞાન ને જ્ઞાનના પ્રતિભાસ કાળે પણ જ્ઞાન નિરપેક્ષ જોવું. જ્ઞાન નું મૂળ સ્વરૂપ નિરપેક્ષ છે, કેમ કે તો પોતાની શક્તિ ની પર્યાય છે, કોઈને કોઈની શક્તિ થી થઈ નથી, કોઈની અપેક્ષા થી થઈ નથી, પોતાના સ્વકાળે સ્વ સામર્થ્ય થી પોતામાં થઈ છે, બસ કોઈના આધાર નો ત્યાં સવાલ ઉભો થતો નથી. પર પદાર્થના પ્રતિભાસ કાળે પણ જ્ઞાન જ જ્ઞાકારે થયું છે, તેમ જ્ઞાન નિષ્ઠ થવું સુખદાયક છે. જ્ઞાન નિષ્ઠ થવું, જ્ઞાન નિષ્ઠ થવું એટલે શું કે આવું જ મારું સ્વરૂપ છે એમ પ્રતીતિ સહિતનું જ્ઞાન થવું તે જ્ઞાન નિષ્ઠ છે. નિષ્ઠા એટલે પ્રતીતિ સૂચક શબ્દ છે. આપણે એમ નથી કહેતા કે આની નિષ્ઠામાં ફેર પડ્યો છે, નિષ્ઠા કહો કે શ્રદ્ધા કહો, પ્રતીતિ કહો, નથી એ શબ્દો વપરાય છે. એમ જ્ઞાનમાં પોતાની નિષ્ઠા તે જ્ઞાન નિષ્ઠપણું છે, હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું. એવી જ જ્ઞાનમાં પોતાની નિષ્ઠા તે જ્ઞાન નિષ્ઠપણું છે અને એ હંમેશા સુખદાયક છે, એનાથી દુઃખ ન હોય, નિયમથી સુખ થાય.
ઉપર જે વાત કરી લીધું ને કે જ્ઞાન જ જ્ઞાકારે થયું છે એમ જ્ઞાનનિષ્ઠ થવું સુખદાયક છે, એટલે આ ઉપરના વાક્યની સાથે જ અનુસંધાનમાં છે ને,
એમ જ છે. પર પદાર્થના પ્રતિભાસ કાળે પણ જ્ઞાન જ જ્ઞાકારે થયું છે, એટલે મારા જ્ઞાનમાં તો જ્ઞાન જ રહ્યું છે. જ્ઞાનની આકૃતિ આવી ત્યારે પણ મારા જ્ઞાનમાં જ્ઞાન જ રહ્યું છે, જ્ઞાન જ પરિણમ્યું છે, જ્ઞાન જ પરિણમ્યું હોવાથી હું તો જ્ઞાન સ્વરૂપે જ રહ્યો છું. માનો કે રાગ જણાયો, પણ જો રાગ ભિન્નપણે જણાયો હોય તો જ્ઞાન શુદ્ધ રહ્યું કે ન
રહ્યું?
ના, હું તો કઈ રાગ મલિન છે, મલિન ભાવને જાણવા કારણ વખતે જ્ઞાન જ્ઞાકારે થયું, પણ રાગની મલિનતા જ્ઞાનમાં ન આવે. જો ભિન્ન રહ્યું તો રાગની મલિનતા જ્ઞાનમાં નથી આવી, કેમ કે જ્ઞાન તો જ્ઞાન રૂપે રહ્યું છે. એવી જે પોતાની નિષ્ઠા શુદ્ધતાની, એ સુખદાયક છે, કેમ કે મારામાં કઈ ભેળસેળ થતું નથી, જણાય છે પણ ભેળસેળ થતું નથી. જ્ઞાન નિર્લેપ રહીને જાણે છે, પર જણાય ત્યારે પણ જ્ઞાન નિર્લેપ જ રહે છે. એવું કેવળ અસંગ રહેવાનો મારો સ્વભાવ છે, અનંત વિભાવો ની વચ્ચે રહ્યો, જ્ઞાન અનંત વિભાવો ની વચ્ચે રહ્યું, ચોંટ્યું કઈ એને, કેમ કે કેવળ અસંગ રહેવાનો એનો સ્વભાવ છે, નિર્લેપ રહેવાનો પોતાનો સ્વભાવ છે. એટલે એમ જ્ઞાનનિષ્ઠ થવું તે સુખદાયક છે, અને એવો ઉદ્દેશ છે, જ્ઞાનમાં સ્વને જોવાનો ઉદ્દેશ છે, આ પ્રકારે જ્ઞાનમાં પોતાને જોવાનો ઉદ્દેશ છે, જેને લીધે એ ઉદ્દેશને લીધે પર જણાવવા છતાં તેમાં સ્વપાની ભ્રાંતિ અથવા પર પ્રવેશ ભાવ થતો નથી. જ્ઞાનમાં સ્વને જોવાનો ઉદ્દેશ જળવાઈ રહે તો પર પ્રવેશ ભાવ ઉત્પન્ન થાય અથવા પર પ્રવેશની ભ્રાંતિ ન થાય કે મારામાં કઈ ફેરફાર થયો, જ્ઞેયને લઈને મને કઈ અસર થઈ, એ વાત પછી રહેતી નથી. જીવ પોતાના નિરપેક્ષ સ્વરૂપને ભૂલે છે, જ્ઞાન નિરપેક્ષ સ્વરૂપે છે, એ પોતાનું સ્વરૂપ છે, ત્યારે એને એવી ભ્રાંતિ થાય છે કે પર જણાય છે ત્યારે મારામાં કંઈક થાય છે, મને કંઈક અસર થાય છે, પરને જાણતી વખતે મને કંઈક અસર થાય છે, એવું સાપેક્ષપણું મિસકોન્સેપ્ટ હોય છે, એટલે એ પ્રકાર ઉભો થાય છે.
આપણે કહ્યું ને ભાઈ, બહારથી કોઈ અવાજ મારે, બૂમ મારે, ધડાકો થાય કે તો જેને પોતાને ડિસ્ટર્બન્સ લાગે,
હા, મને મારામાં કંઈક અસર થઈ, મને કંઈક અસર થઈ, પણ જ્ઞાન તો જ્ઞાન જ રહ્યું છે. બરાબર, કેમ કે નિર્લેપ સ્વભાવ છે.
પછી અજ્ઞાનને અજ્ઞાન કેમ કહીએ? નિર્લેપ છે જ્ઞાન,
એકાકાર થયો ત્યારે નિર્લેપતા ન સ્વીકારી, હા, પોતે મિસકોન્સેપ્ટ કર્યો, લેપાયમાન પણ સ્વીકાર કર્યો, નિર્લેપતા ન સ્વીકારી, નિર્લેપતા નો અસ્વીકાર થયો છે અને લેપાયમાન પણ આનો સ્વીકાર થયો છે, એમ બન્યું છે.
જાણવામાં તો જ્ઞાન નો દોષ નથી,
જાણવું એ દોષ નથી, પણ ભૂલ ભરેલું જાણવું તે દોષ છે.
ભૂલ ભરેલું જાણવું
તે દોષ છે,
એ એનો જ્ઞાન.
કાળા રંગને કાળો રંગ જાણવો તે દોષ નથી, પણ કાળો સારો છે કે કાળો ખરાબ છે એમ જાણવું તે દોષ છે.
પણ કાળો સારો છે એમાં જ્ઞાન ગુણ કામ કરે છે કે બીજા ગુણ કામ કરે છે?
ચારિત્ર ગુણ આવે છે, પણ જ્ઞાનમાં ભ્રાંતિ છે, એનું શું? જ્ઞાનમાં પણ ઠીક પણ તો થયું કે ન થયું, એને ઠીક જાણ્યું કે ન જાણ્યું, એમ અથવા મારા પણ શરીરને મારા પણ જાણ્યો, મારો દીકરો છે એમ જાણ્યો, દીકરો જાણ્યો એમ નથી, દીકરો નથી, એ તો એક જીવ મનુષ્ય છે, દીકરો છે અથવા મારો દીકરો છે એમ જાણ્યું તો ભૂલ થઈ ગઈ ને?
મારો છે એ જ્ઞાનનું કામ ક્યાં છે?
જ્ઞાનનું કામ તો જાણવું એટલું જ છે, પણ વિભાવ કર્યો,
એ પણ વિભાવ કર્યો,
ભ્રાંતિ થઈ ને, એમાં પણ ભ્રાંતિ થઈ ને, એટલું જાણવું ક્યાં રહ્યું છે? ભ્રાંતિગત પણ એ જાણવું થયું છે, છતાં એમાં મારાપણા ની કલ્પના તો થઈ ને, એ ભ્રાંતિ થઈ, ભ્રમ છે, ભ્રમ થવો એ જ્ઞાન નો દોષ છે, અને ભ્રમ થવાથી અવિનાભાવી પણ ચારિત્ર ગુણમાં રાગ કે દ્વેષ કઈ ને કઈ થાય. મોહનો સંબંધ જ્ઞાનના ભ્રમ સાથે છે. જયારે દર્શન મોહ હોય ત્યારે નિયમથી જ્ઞાનમાં ભ્રમ હોય જ, એક સાથે મોહ મોહ છે, મારા પણ કરવું તે મોહ છે, જ્ઞાનમાં ભ્રમ થાય એ વખતે, જ્ઞાનમાં એવી રીતે ન રહીએ કે આ મારો નથી, જ્ઞાનમાં સાથે સાથે ભ્રમ થાય જ. શું
એકલા
ત્રણે નો દોષ છે, દર્શન માં શ્રદ્ધા નો દોષ છે, ભ્રમ થયો તો જ્ઞાન નો દોષ છે, અને એ વખતે રાગ થયો તે ચારિત્ર નો દોષ છે. ત્રણે માં દોષ છે, સાયમલ્ટેનિયસલી એક સાથે ત્રણેય દોષ કરે છે. દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય એક સાથે જ પરિણમે છે દૂષિત ભાવે. આમાં તો શું છે, જ્ઞાન સાધન હોવાથી જ્ઞાન ની ભૂલ પકડી, જ્ઞાન સાધન હોવાથી જ્ઞાન પોતાની પોતામાં ભૂલ પકડી શકે છે. બીજામાં તો એ ભૂલ પકડવાની શક્તિ નથી જ્ઞાન સિવાય. જ્ઞાન પોતાની ભૂલ પકડે તો સાયમલ્ટેનિયસલી મોહ અને રાગ બે માં ફેર પડી જાય. એમ છે,
ચેનલ મુખ્ય ચેનલ જ્ઞાન ની છે.
જો ભૂલે જ્ઞાન થી જ કરી છે, ભ્રમ થયો પહેલા બીજા બે ગુણ માં વિભાવ થઈ ગયો.
બરાબર,
જ્ઞાન જો ભૂલ ન કરે ચોખ્ખું પરિણમે તો ઓલા બે ગુણ માં ભૂલ થતી દોષ થતો અટકી જાય છે. એમ છે, જ્ઞાન જ જાણે, શ્રદ્ધા ચારિત્ર ની ભૂલ ને પણ જ્ઞાન જાણે, પોતાની ભૂલ ને પણ જ્ઞાન જ જાણે. એટલે જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી.
આમાં એવું છે, લડાઈ યુદ્ધ માં જાય સેના હારે પણ રાજા હારી ગયો એમ કહેવામાં આવે, એવી રીતે જ્ઞાન રાજા છે.
રાજા હાર્યો એટલે સેના તો ભાગવા માંડશે.
આજે જે પ્રેમમાં જ્ઞાન નથી હર્યા એ ભૂલ નથી કરતા, જેમાં જ્ઞાન બિરાજમાન છે વિવેક કરે એવું અમારું એ ભૂલ કરે છે, કેવી નીતિ કરે.
કારણ તે સમયે જ્ઞાનમાં સ્વપણાનું વેદન હોય છે, પરપણે પ્રતિભાસે ત્યારે સ્વસ્વપણે વિદાય છે, અને સ્વસ્વપણે વિદાય ત્યારે જ પરપણે પર પ્રતિભાસે. એમ છે, સમ્ય જ્ઞાન ની પરિણમવાની આ રીતિ છે. તેમાં નિર્દોષતા છે, નિરાકુળતા છે, તેથી વિસંવાદ ને યોગ્ય નથી, એટલે કે વિવાદ ને યોગ્ય પણ નથી. કેમ ખોટો વિવાદ તર્ક લડાવીને ન કરવો એમ કે છે, કેમ કે તું આ પ્રયોગ કરી જો તને નિરાકુળતા થશે, શું અને નિર્દોષતા ઉભી થશે, પછી આથી વધારે તારે શું જોઈએ. નિર્દોષતા નિરાકુળતા થતી હોય તો વાત પૂરી થઈ જાય છે, પછી એને બીજી રીતે વિવાદમાં શું કરવા ખેંચી જવું જોઈએ, કલ્પના કરીને તર્ક કરીને.
આ
સંસારમાં ક્લેશિત થવું યોગ્ય નથી. 460 પત્રાંક નું વચનામૃત છે, કૃપાળુ દેવ નું આ વચનામૃત છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવું યોગ્ય નથી. આમ છતાં જીવ સંસારમાં અનેક કારણો પ્રાપ્ત થતા ક્લેશ પામે છે, તેનું કારણ અવિચાર અને અજ્ઞાન છે. નહીતર સંસારમાં ગમે તે પ્રસંગ બને જીવને ક્લેશ ન થાય. કેમ કે જેટલા કારણો ભજે છે એ બધા મારાથી બહાર ભજે છે, મારામાં શું થાય છે? જ્યારે મારામાં કઈ થતું નથી તો પછી મને ક્લેશ નું કારણ શું છે? કઈ નહી. પણ જીવને અજ્ઞાન અને વિચાર અવિચાર એનો વિચાર નહીં હોવાથી, અજ્ઞાન હોવાથી જે તે કારણો પ્રાપ્ત થતા જીવ ક્લેશ પામે છે. એ અવિચાર અને અજ્ઞાન છે. અજ્ઞાનથી મોહ અને દુર્ગતિના દુઃખ ઉત્પન્ન થાય છે. મોહથી પણ આકુલતા થાય છે, દુર્ગતિથી પણ દુઃખ થાય છે. સંસારના કોઈ પણ કારણોથી આત્માને નુકસાન થઈ શકતું નથી. ગમે તે સંસારની પરિસ્થિતિ સંયોગમાં ઊભી થાય, સંયોગની કે વિયોગની, આત્માને તેથી કઈ નુકસાન થઈ શકતું નથી. આત્માને કોઈ નુકસાન કરી શકે એવી ચીજ જ નથી આત્મા, કે મને કોઈ નુકસાન કરી શકે. પછી ક્લેશ થવાનું કારણ શું છે? તેવું અસંગ તત્વ પોતે છે, કોઈની સાથે જોડાયેલું જ નથી ને, સંગ પામેલું જ નથી, એવું પોતે અસંગ તત્વ છે. તેવું અસંગ તત્વ પોતે છે તેવા નિશ્ચયના અભાવમાં અથવા તેવા અભિપ્રાયના અભાવમાં જીવ બાહ્ય પ્રસંગમાં પોતાને કારણ રૂપે અથવા કાર્ય રૂપે માની અથવા ચિંતવીને ક્લેશિત થાય છે. કા કોઈના કારણ પણ, કા કોઈના કાર્ય રૂપે, બીજાને કા કારણ બનાવે તો પોતાને કાર્ય બનાવે, પોતાને કારણ બનાવે તો બીજાનું કાર્ય બનાવે. ભૂલ છે. પોતાના અસંગપણાના નિશ્ચયના અભાવમાં બાહ્ય પ્રસંગમાં કારણ રૂપે કે કાર્ય રૂપે માનીને સ્વીકારીને ચિંતવીને ક્લેશિત થાય છે. પોતે કલ્પના કરેલી છે, આ અભિપ્રાય તો દ્રઢ કરવો જોઈએ. આત્મા સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, આત્મા સર્વથી સર્વ પ્રકારે ભિન્ન, કેવળ અસંગ ચૈતન્ય હોવા છતાં અથવા અકારણકાર્યપણે હોવા છતાં, અસંગ છે એટલે અકારણકાર્યપણે હોવા છતાં મોહથી ભૂલીને સંબંધ કલ્પે છે, એવું પોતાનું સ્વરૂપ ભૂલે છે મોહથી અને સંબંધની કલ્પના કરે છે, જેનું ફળ દુઃખ છે. જેટલા સંબંધ કલ્પા એટલું દુઃખ છે. જેટલા સંબંધ કલ્પા એટલે ખરેખર કોઈની સાથે કઈ સંબંધ નથી, રહેવાનો નથી. વાસ્તવિકતા એ છે કે રહેવાનો પણ નથી. કેમ કે નથી વાસ્તવિક મને, જે કઈ કલ્પ છે કઈ રહેવાનું નથી. સંયોગ છે, છૂટી જશે. સંયોગે સંબંધની કલ્પના કરી છે, સંયોગે સંબંધની માત્ર કલ્પના કરી છે. સંયોગ રહેવાનો નથી, સંબંધ છૂટી જવાનો છે, એ વાસ્તવિકતા છે. પહેલેથી જ વાસ્તવિકતાને જોઈ લે. આ ધર્મ ઠોસ વાસ્તવિકતાના આધારે ઉત્પન્ન થાય છે અને ટકે છે. કલ્પનાના આધારે ધર્મ નથી અને આગળ ટકવાનો તો સવાલ નથી, કલ્પના ના આધારે ધર્મ નથી. દુઃખ થાય છે કલ્પિત ભાવમાં, રાચે છે તો કલ્પિત ભાવમાં, પણ એ રાચવું ક્ષણિક નિવડશે એટલે રિએક્શન આવવાનું, રિએક્શન આવ્યા વિના રહેશે નહીં. કલ્પના ના ઘોડે બેસીને ઉડ્યો, એ તો વસ્તુ સ્થિતિ હતી નહી, એટલે એમ થયું મારે આ શું થયું. જેના ઉપર વિશ્વાસ મૂક્યો હતો તો ખોટું ઠેર્યું, જેમ જેમ કોઈ દગો દીધો એના જેવું લાગે. શરીર ઉપર આધાર, શરીર બળ ઉપર આધાર રાખ્યો હતો, મને વાંધો નથી, અત્યારે મને વાંધો નથી, પરમાણુ ફરવા માંડ્યા, એનો કોઈના ઉપર જીવનો કંટ્રોલ નથી, પરમાણુ ફરવા માંડે, એ શરીરે દગો દીધો, એનો ઉપર આધાર રાખ્યો હતો, રિએક્શન આવવાનું, મેં આવું થઈ ગયું, આવું થઈ ગયું. ખાસ કરીને પેરાલિસિસ છે એ ઓચિંતો થાય છે, સાયન્ટિફિક રીઝન એમ છે, કઈ બ્લડ ક્લોટ થઈ જાય છે એટલે પછી એક બાજુનું સપ્લાય બંધ થાય છે, એટલે ખોટું પડે છે, ઓચિંતો થાય છે, આગળ પાછળ એનું કોઈ ચિહ્ન નથી હોતા. પરિણામે શું થાય છે કે શરીર ઉપર મદાર રાખેલો હોવાથી, આધાર રાખેલો હોવાથી માનસિક રિએક્શન બહુ આવે છે, ભાંગી જાય, અરે મને આમ થઈ ગયું, હું અપંગ થઈ ગયો, મારા હાથ ઉપર મારો કાબુ નથી, મારા પગ ઉપર મારો કાબુ નથી, હવે મારે બીજાની લાચારી કરવી પડશે, મારા કામ માટે મારો બીજાની રાતે મને કોઈ કપડા પહેરાવો, હા. મોટા ભાગના સિંહ જેવા માણસ પેરાલિસિસ થાય ત્યારે રોતા ગયા છે, હા. એવા માણસો જોયા છે એમ સિંહ જેવા હોય, એને પેરાલિસિસ થયેલો જોયા છે ને, પેરાલિસિસ થયા હોય ત્યારે એને કોઈ પૂછે કેમ છો ત્યાં રોવા માંડે, એની તબિયત પૂછે ને ત્યાં રોવા માંડે. એટલા ઢીલા પડી જાય છે, કેમ અભ્યાસ, અભ્યાસ બહુ કરેલો છે, ગાઢ અભ્યાસ કર્યો હોય ક્લેશની નિવૃત્તિ અર્થે સત્પુરુષની આજ્ઞા વિચારવી, વિચારવી અંગીકાર કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એક માત્ર ઉપાય છે. કોઈ પણ કારણ વસાત સ્વરૂપ નું વિસ્મરણ થવા યોગ્ય ગમે તે પરિસ્થિતિ ઉભી થાય, મારું જે સ્વરૂપ છે એ દ્રઢપણે મને મારા ભાવમાં રહેવું જોઈએ. આત્મ સ્વરૂપ થી અધિક એવું આ જગતમાં કોઈ જ નથી, જગત ઈષ્ટ નહી આત્મથી, મારાથી પણ વધારે છે, કે જેથી હું મને નુકસાન કરીને બીજી બાજુ જાઉં એવું કોઈ છે નહી.
સાહેબ એના જેવું વધારે ખરા, સાહેબ એના જેવું વધારે ખરા.
સર્વ ક્લેશ થી મુક્ત થવાનો ઉપાય એક માત્ર આત્મજ્ઞાન છે. 568 માં એ લીધું છે, સર્વ ક્લેશ થી અને સર્વ દુઃખ થી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન છે, એ સૂત્ર બાંધ્યું છે. જેને દુખી થવું ન હોય એને તો એ વાત તંકોત કિરણ થઈને અંદર ચોંટી જવી જોઈએ. મારે દુઃખ જોતું નથી, આત્મજ્ઞાન શા માટે મારે મન કરું, મારે દુઃખ જોઈતું નથી. દુઃખ નો ઉપાય જો આત્મજ્ઞાન હોય કરે છૂટકો. અને પોતાને પોતાનું જ્ઞાન કરવું એમાં શું તકલીફ છે, એમાં શું વાંધો? એમાં આડું શું આવે? પોતાનું ઊંધું પરિણામ છે એ આડું આવે, ઊંધો પરિણામ થી ક્લેશ છે, દુઃખ છે. એવું ઘૂંટાઈ જવું જોઈએ, ચાલ્યા જ કરે. અને નિરાકૃતા થાય છે એમાં તો એનો રસ પણ જાણતો જવો જોઈએ. આ તો એવું છે, જેટલું જેમ પ્રયોગમાં આવતા જાવ એમ એનો વિશ્વાસ આવતો જાય, એવું છે. પ્રયોગ થી વિશ્વાસ વધે છે,
રસ વધતો જાય.
Thank you.